તારીખ 31/1/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 155 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
એનાથી જોયો છે, અનુભવ્યો છે અને અમે તે પ્રગટ આત્મા છીએ. તે જ આત્મા અમે પ્રગટ છીએ. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. સમતા એટલે ધ્રુવપણો. કેવી રીતે કે વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ આત્માની છે અત્યારે, તે પહેલાના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત અનંત સમયે એ સ્થિતિ હતી. વર્તમાને છે અને હવે પછીના કાળની વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનો અસંખ્યાત પ્રદેશાત્મક પણ ચૈતન્ય પણ અરૂપી પણ એ આજે સમસ્ત સ્વભાવ છૂટવા કે છૂટવા ઘટતા નથી. છૂટવા તો ઘટતા નથી પણ ફેરફાર થવા પણ ઘટતા નથી. એવું જે સંપણો સમતા કે જેનામાં લક્ષણ છે તે જીવ છે. એમ કહ્યું છે કે જેમ ક્ષેત્ર એટલું ને એટલું અસંખ્ય પ્રદેશાત્મક રહે છે, એ ન્યાયે બીજા પણ જે આત્માના સ્વભાવો છે, ચૈતન્યપણું અરૂપીપણું આદિ જેટલા અનંત અનંત ગુણ સ્વભાવ છે, એ સદાય એમને રહે છે, ધ્રુવ રહે છે, કોઈ પણ જાતના ફેરફાર વિના. એમાં કોઈ પણ જાતનો ઘસારો પણ લાગતો નથી. નહીતર કોઈ પણ પદાર્થ મકાન બનાવ્યું હોય તો અમુક વખતે જૂનું થાય, પછી પણ ઘસાય, ગમે તે ચીજ હોય, પડી પડી જૂની થઈ જાય, વગર વાત રહેતો. એની જે પરિસ્થિતિ સંયોગિક પદાર્થની જોવામાં આવે છે, મૂળ તત્વમાં એવું બનતું નથી. મૂળ તત્વ એમને રહે છે કોઈ પણ જાતના ફેરફાર વિના. ત્યારે ઘસારો પણ પહોંચતો નથી, કોઈ ડેપ્રિસિએશન નથી આવતું, તો પછી નાશ થવાનો તો સવાલ ઊભો નથી થતો, સર્વનાશ થવાનો તો સવાલ ઊભો નથી થતો. એવું સંપણું ધ્રુવત્વ લક્ષણ આત્મામાં પ્રગટ થાય, ક્યાંથી જણાય છે? કે જ્ઞાનને ધ્રુવત્વ પણ છે. જે જ્ઞાન સામાન્ય છે એ ધ્રુવ રૂપે છે. ફેરફારો છે જ્ઞાન વિશેષમાં છે. દેવોના જે ફેરફારો છે, અનેક દેવોની આકૃતિ બદલે છે, એ તો જ્ઞાન વિશેષમાં છે. જ્ઞાન સામાન્ય છે અને અનંત કાળે પણ ત્યાંથી નીકળવું મુશ્કેલ પડે છે. જીવનો મોટાભાગનો કાળ નિગોદમાં જીવે છે. નિગોદની અંદર પ્રચુર કસાય સહનમાં આવે છે. પ્રચુર કસાય કલંક, પ્રચુરમાં પ્રચુર કસાયથી ના ફળમાં ત્યાં જીવે છે. ત્યાં પણ એવા જ ભાવ થાય છે એટલે તેવા જ ભાવનું ફળ તેવું જ મળે છે. એટલે ત્યાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ત્યાં કરે છે. ચાલુ જ છે પ્રતિ સમયના એક પ્રકાર. એનું ફળ પણ એવું, ઉદય પણ એવો, જોડાણ પણ એવું, ફળ પણ એવું. આયુષ મોટું નથી, નિગોદના જીવને આયુષ મોટું નથી. આયુષ તો એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ થાય એટલું ટૂંકું આયુષ હોવા છતાં પણ અનંતવાર ત્યાં જન્મે ને અનંતવાર ત્યાં મરે, અનંતવાર ત્યાં જન્મે ને અનંતવાર ત્યાં મરે. તેમ હોવા છતાં એક સાઈનો એ દુઃખનો અનુભવ થયેલો હોવા છતાં અત્યારે આપણા આત્મામાં આપણા જ્ઞાનને તપાસીએ તો એના ઉપર શું અસર છે? જ્ઞાન પૂરેપૂરું નકોર નિર્લેપ સ્વભાવી થાય. એના ઉપરથી આખો આત્મા જ નિર્લેપ સ્વભાવી છે. એમ એ લક્ષણથી યુક્ત આત્મા જણાય છે. એટલે કે આત્મા એવો ને વળી જશે, ક્ષમતાપણે સંપણે એવો ને વળી જશે, સદ્રશ ભાવે કોઈ ફેરફાર નથી કરતો. એવું જે પોતાનું સતતપણું વર્તમાનમાં અનુભવમાં આવે છે. અત્યારે પણ અનેક પ્રકારના કસાયો થાય છે, અનેક પ્રકારના જ્ઞેયો જણાય છે, અને કેટલાક જ્ઞેયોને તો અનુભવાય છે, વેદાય છે એવું પણ જીવ માની લે છે. છતાં પણ જ્ઞાન કેટલું લેપાયેલું રહ્યું છે? એટલે કે જ્ઞાન બગડતું નથી, સ્પોઇલ થતું નથી, એમાં કંઈ ભળતું નથી, એડલ્ટ્રેશન થતું નથી. એની અનંત શક્તિને પુરવાર કરે છે. શરીરના અંગ ઉપાંગ કપાઈ જાય તો આત્મા કપાતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. ગીતામાં તો શ્લોક છે, નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ તારકમ. શસ્ત્રો એને છેદતા નથી, અગ્નિ એને બાળી શકતા નથી. અછેદ્યો યમ મદાયો યમ અપેદ્યો શોષે અને પવન સૂકી શકતો નથી. એવું જે આત્માનું સ્વરૂપ છે એનું જે ધ્રુવત્વ લક્ષણ છે એ પણ પ્રગટ છે અને જ્ઞાન દ્વારા સમજાય. જેટલા લક્ષણો અહીંયા કયા છે એ બધા જ જ્ઞાનની અંદર સામેલ છે, પ્રગટ છે. એટલે વર્તમાન અનુભવ ઉપરથી જીવને એનો વિશ્વાસ આવે છે, અનુભવાન છે, પ્રતીતિ આવે છે. એને બીજી સંકેત કહી છે, ઓળખાણ કહી છે. જ્ઞાન જીભ જેવું છે. જીભ ઉપર અત્યાર સુધીમાં કેટલા સ્વાદનો આસ્વાદ લીધો, આ જીભે આટલી ઉંમરમાં કેટલા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર અનેક જાતના પદાર્થોનો સ્વાદ લેવા છતાં જીભ ઉપર કયો સ્વાદ જતા રહે છે? સ્વાદને ચાખવા સિવાય રાખવાનો સ્વભાવ નથી. જીભને સ્વાદનો ચાખવાનો સ્વભાવ છે, રાખવાનો સ્વભાવ નથી. રાખવું હોય તો ન રહીએ. તમને કોઈ સ્વાદ પ્રિય લાગ્યો તો એ આખું કરી રત્નાગીરીની બહુ સરસ સારી ટકાવી રાખો એને તમે સ્વાદ. બીજું કે ટકશે અને જીભ જેમ કોરે કોરે રહી જાય છે એવું જ જ્ઞાન. અનિજ્ઞીઓને જાણે, અનિજ્ઞીઓને બધી રીતે સમજે, અને એક ન્યાય ભૂલથી એમ કે આસ્વાદે તો પણ કોઈ સ્વાદ, કોઈ નેય જ્ઞાન ઉપર ટકી શકતો નથી, રહી શકતો નથી. વેદના હોય તો વેદના પણ ટકી શકતી નથી. નિગોદની વેદના અને સાતમી નારકીની વેદના ભોગવી આવે છે, આપણે અનંત વાર ભોગવી આવે છે. અત્યારે શું આપણને કાંઈ અસર કરવી વેદના? અને આ ભાવમાં પણ કોઈ વેદના વેદી હોય તો અત્યારે કાંઈ થાય નહીં. એ એની અનંત શક્તિને પુરવાર કરે છે. કાંઈ થાય નહીં, કાંઈ ન થાય એનો અર્થ કે એવું ને એવું રહીએ, એવું ને એવું રહીએ એનું નામ સમતા સંપણે રહી. મને કાંઈ થવાનું નથી, થઈ શકતું નથી એવો વિશ્વાસ આવે એને ભય કયો રહે? એક પણ ભય એને ના રહે. જગતમાં સૌથી મોટો ભાવ ભય માણસને મૃત્યુનો. મૃત્યુની વાત સાંભળવા પણ તૈયાર નથી, મૃત્યુને સ્વીકારવા તો તૈયાર નથી, પણ એની ચર્ચા કરવા અને વાત સાંભળવા પણ તૈયાર નથી. સામાન્ય માણસોને એવી વાત કરો તો એવી અમંગળ વાતો નહીં કરવી, મોતની વાતો નહીં કરવી. ડર છે, ઉંદર જેવું છે. ઉંદરને બિલાડી ખાઈ જાય, એને ખબર છે બિલાડી આવે તો મને ખાઈ જાય. હવે કરવું શું? બીકણ હોય ને ગભરાયેલો ઉંદર હોય એટલે એમ વિચારે કે બિલાડી આવે ને ત્યારે આંખ મીચી ગઈ છે, કે તું આંખ મીચી ગઈ છે તો તને બિલાડી છોડી દેશે એમ માને. તું આંખ મીચીને બેસીશ તો તને ખાઈ જશે, ને આંખ ઘડી રાખીને બેસીશ તો તને ખાઈ જશે. તો ભય છે ને, તો બિલ્લી આવે તો આંખ મીચી જવી, એથી કંઈ બચાતું નથી. મૃત્યુની ચર્ચા ન ગમતી હોય એથી કંઈ બનતું છે નહીં બચાય, એ તો સાક્ષાત આવીને ઉભો રહે. પણ જો પોતાના સાતત્યનો સતતપણાનો અનુભવ રહે અને એ અનુભવથી પોતાનો આત્મા ધ્રુવપણે સંપણે સદાય રહેવા છે અનાદિ અને એવી નિત્યતાની પ્રતીતિ આવે, એવું નિત્ય ધ્રુવ રૂપે છે, એક રૂપે છે, એને મૃત્યુનો ભય તો રહે જ નહીં. અને જેને મૃત્યુનો ભય ન રહે એને એક પણ ભય ન રહે, કેમ કે બીજા બધા એનાથી નીચેને કટકટીના ભય છે. એ જ્યારે મૃત્યુનો ભય નથી તો પછી બીજો શેનો ભય? બીજી કોઈ ચીજનો ભય થવાનો સવાલ નથી, કેમ કે મને કાંઈ થઈ શકતું નથી, કોઈ કાંઈ કરી શકતું નથી. સદાય અવ્યાબાધ સ્વરૂપે હું રહું છું એવું એવી આધાર બુદ્ધિ પોતાના આત્માની આવે ત્યારે એની હૂંફ બીજી જાતને ચડે છે. એક ગરીબ માણસને 100-150 વર્ષ ચાલે એટલી સંપત્તિ મૂડી થઈ જાય કમાતા, તો ચિંતા આવી જાય ઘરમાંથી કે વારસામાંથી, તો તે વાંકો ચાલતો હોય તો સીધો થઈ જાય. ઢીલો ઢીલો હોય કાંઈ થઈ જાય, કેમ હવે મને વાંધો નથી, મારે કોઈની ચિંતા કરવી પડે એમ નથી, મારે કોઈની લાચારીમાં આવવું પડે એમ નથી. આધારભૂતિ છે ને ધોંસ ચડે છે, એ છતાં એનો કોઈ ભરોસો નથી, એ સંયોગનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે પણ માણસ રસ્તા ઉપર આવી જાય છે, અને એ તો દુનિયામાં નજર સામે જોયું છે. અનેક કરોડપતિઓ ભિખારી થયેલા છે, જ્યારે એ પરિસ્થિતિમાં પણ જીવ કેટલી હૂંફ અનુભવે છે, તો અવ્યાબાદ શાશ્વત અનંત ગુણની સંપત્તિ પોતાનામાં જે ખજાનો જે જુએ એની હૂંફ કેટલી ચડે. એટલે સમયસારમાં તો નિર્દ્રા અધિકારમાં કોઈ વિસ્તાર કર્યો છે વાત, સમય દ્રષ્ટિ નિર્ભય છે. કેમ કે પોતાના આત્માને સતત અનુભવે છે, જે અવ્યાબદ્ધ અને શાશ્વત સ્વરૂપે છે એને સતત અનુભવે છે, અને એ અનુભવને લઈને એને ક્યાંય કોઈ પ્રકારનો ભય થાય. સપ્ત ભય રહી, સાત પ્રકારના ભય જગતમાં મોટા છે, એ સાથે સાથે એટલે એક કોઈ ભય એને નથી. જગતમાં પ્રાણીને ભયની પરિણતિ થઈ ગઈ છે એને ખબર નથી હું કેટલા ભયની નીતિ જીવું છું. પ્રસંગ ઉભો થાય ત્યારે ખબર પડે, પણ ભયના ઓથાર નીચે જીવ ચાલી ગયો છે. ઘણો ભય આમ કઈ થાય તો ભય થાય, કઈ થાય તો ભય થાય. એટલે વાંદરો જેમ પાંદડું હલે ને ડરે એવી આ જીવની સ્થિતિ છે. ઝાડ ઉપર બેઠેલો પાંદડો વાંદર પાંદડું હલે ને ત્યાં ડરે, કુકક આવી ગયું, કોઈ આવી ગયું મારી છેકડે છેકડા મારે. એમ જીવના પરિણામ ભયથી હું તમને ચર્ચા કરે એ મિથ્યા છે. કાંઈ ડરવાની બિલકુલ જરૂર નથી, થઈ શકે એવું જ નથી. કરવા માગે કોઈ કે પોતે, કોઈ કરવા માગે તો થઈ શકે એવું નથી. એવું આત્મા ચૈતન્ય વજ્ર છે, વજ્રને કાંઈ નહીં થાય. એમ આત્મા ચૈતન્ય વજ્ર છે, એ સદાય સંપણે ધ્રુવપણે ક્ષમતા લક્ષણથી યુક્ત જ છે. એવું જ પોતાનો આત્મા છે. એનું ભાન થયું કે પોતે અજર અમર થઈ ગયો, એના બેભાનપણામાં ભયથી સમયે સમયે ભાવ મરણ કરે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, મારે મરણ કરી દે. સંસાર પ્રદેશ શું, એ પ્રદેશ એટલે ક્ષેત્રનું માપ છે. જેમ આપણે એક સેન્ટીમીટરથી એક ઇંચ કે એવી રીતે માપનું યુનિટ રાખીએ છીએ, એમ આ એક પ્રદેશ યુનિટ છે. એનું ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ક્યુબિક માપ, એનું ઘનમાપ એક પરમાણુ જેટલું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રચકણ છે જેના બે ભાગ ન થઈ શકે, એટલું માપ આત્માના. આત્મા તો એક પ્રદેશી, અખંડ પ્રદેશી, એક ચૈતન્ય બિંદુ છે. અત્યારે જેટલું આપણું શરીર છે, શરીર સમાન એક પદાર્થ છે, તો એની લંબાઈ પહોળાઈ ચોડાઈનું માપ કેટલું, કે અસંખ્ય પરમાણુ ભેગા થાય એટલું. એટલે અસંખ્ય પ્રદેશ આત્મા, એક પ્રદેશ બરાબર એક પરમાણુનું ક્ષેત્રફળ, એરિયા, એક પરમાણુનો એરિયા એટલો એક પ્રદેશ આત્માનો. એનાથી જો માપવામાં આવે તો, એ યુનિટ રાખીને માપવામાં આવે તો અસંખ્ય પરમાણુ જેટલો આ આત્માનું ક્ષેત્ર છે, કોઈ પણ આત્માનું. પછી જેમ રબર લાંબુ ટૂંકું થાય છે, એમ આ આત્માના પ્રદેશો એકબીજાની અંદર અવગાહે છે. જો એક પ્રદેશમાં એક પ્રદેશ રહીએ અને એકમાં બીજો ન રહીએ, એવી રીતે એનો જો વિસ્તાર કરવામાં આવે તો ચૌદ બ્રહ્માંડ લોક પ્રમાણ છે. તો આત્માના પ્રદેશો આખા લોકમાં પહોળાઈમાં છવાઈ જાય, ચૌદ બ્રહ્માંડમાં, એટલું એક આત્માનું લંબાઈ પહોળાઈને ઊંડાઈનું ક્ષેત્ર થાય. પણ સંસાર અવસ્થામાં એ ક્ષેત્ર સંકોચ પામે છે, તો એક નાનામાં નાનું જંતુ થાય છે, એ મોટામાં મોટો હાથી પણ થાય છે. તો સંકોચ વિસ્તાર સંસાર અવસ્થામાં થાય છે. સિદ્ધ અવસ્થામાં સંકોચ વિસ્તાર નથી થતો, જ્યાં શરીર છૂટી ગયું તો છેલ્લા શરીરથી થોડું ઓછું થઈને ક્ષેત્રફળ રહી જાય છે, એટલું સાદી અનંતપણે શરૂઆતથી તે ઠેક અનંત સુધી એટલું ને એટલું જોઈએ કે પછી એમાં સંકોચ વિસ્તાર નથી બનતો. એ પહેલા સંસાર અવસ્થામાં સંકોચ વિસ્તાર બને. તો એવું જે અસંખ્યાત પ્રદેશાત્મક પણ છે એમાં એક પ્રદેશ ઘટતો નથી, એક પ્રદેશ વધતો નથી, કે એ પ્રદેશની અંદર કોઈ હાનિ પહોંચતી નથી કે ભાઈ અહીં ગોબો પીડ્યો એવું નથી થતો. આપણે એમ કે ભાઈ ઘડો એમ કેમ છે પણ અત્યારે ગોબા વાળો છે એવું નથી થતો. આત્માનો એક પ્રદેશ ઘટતો નથી, વધતો નથી, ખાંગો થતો નથી, ગોબો પડતો નથી, ઇન્જરી નથી થતી, કઈ નથી થતું. એવું શક્તિવાળું તત્વ છે આત્મા, એ સદાય છે, સદાય એમ નહીં, કાંઈ થઈ શકે એમ નહીં. સ્વરૂપી છે પણ સ્વરૂપી તો છે, સ્વરૂપી હોવા છતાં એને પોતાનું સ્વરૂપ નથી એમ તો અમે કહી શકતા. ઇટ હેઝ ગોટ ઇટ એક્ઝિસ્ટન્સ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ, એકદમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું પોતાનું સ્વરૂપ છે, એમાં કોઈ ફરક નથી. અસ્તિત્વ તો ધરાવે છે પણ એ પોતે આત્મા હોવાથી હું છું, હું છું એવો અનુભવ તો થાય છે, પોતાના નિજ અસ્તિત્વનો અનુભવ નથી થતો એવું તો નથી. હવે વાત રહી કે હું કાયમી છું કે હું અમુક દેહ છે ત્યાં સુધી છું, તો દેહાત્મ બુદ્ધિએ હું કોન્સેપ્ટ ઉભો થયેલો છે કે શરીર છે ત્યાં સુધી હું છું, શરીરનો વિયોગ થઈ એટલે હું મરી ગઈ, મારો નાશ થઈ ગયો, એ વાત ભ્રમ છે, વિભ્રમ છે. ખરેખર આત્માને કાંઈ થતું નથી, જેમ કપડું બદલતા શરીરને કાંઈ થતું નથી, એમ દેહ બદલતા આત્માને કાંઈ થતું નથી. અનંત દેહો બદલ્યા, આત્મા અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્વરૂપી અનાદિ અનંત એવો ને એવો એટલો ને એટલો ધ્રુવપણે એમને અસ્તિત્વ ધરાવનાર પદાર્થ છે, એને કોઈના અવલંબનની આધારની જરૂર નથી. નિરાલંબ નિરપેક્ષ તત્વ છે, નિરાલંબ છે, નિરપેક્ષ છે, નિર્લેપ છે અને સદાય અસંગ ચૈતન્ય છે. કોઈ અસંગમાં પણ એડલ્ટ્રેશનમાં એના ઉપર કાંઈ લેપાતો નથી, એની અંદર કાંઈ જાતું નથી. જીવ જૂઠથી અનુભવ કરે છે પર પ્રવેશ ભાવનો, જોડે વરસ જીવ દ્વારા અંદર ઉતરે છે, કાંઈ કરતો નથી. રસના પરમાણુઓ પરમાણુ મારીએ છે આત્માને, કાંઈ એના રસનો પરમાણુ તો આવતો નથી, રસની પર્યાય પણ આવતો નથી. નિર્લેપ પદાર્થ પણ પર પ્રવેશ ભાવનો અનુભવ કરીને, મિથ્યા અનુભવ કરીને જીવ પોતાના સ્વસંવેદનને રોકે છે. પ્રકાશમાં પર પ્રવેશ ભાવ સ્વસંવેદનને રોકનારો છે. આત્મામાં જે જ્ઞાનને પોતાનું સ્વસંવેદન માલુમ પડવું જોઈએ એને આવરણ કરતો એ ભાગ છે. સ્વસંવેદન હોવા છતાં માલુમ પડતું નથી, જ્ઞાનમાં તો જ્ઞાન વેદન સિવાય બીજું થવાનો કોઈ અવકાશ જ નથી. જ્ઞાન પોતે જ વેદકનો ભાવિષ્ય સ્વસંવેદન માનું, સ્વયં સ્વયં સ્વસંવેદ્ય માનું છું. એ વેદન પોતે પોતાને માલુમ પડતું નથી કેમ કે વચ્ચે આવરણ આ નાખ્યું કે મને ઠંડી અનુભવાય છે, મને ગળપણ અનુભવાય છે, મને વેદના અનુભવાય છે. એ જે અનુભવ છે એ મુખ્ય અનુભવ, એ પરમાણુનો પર્યાય છે, જીવનો પર્યાય જ નથી, સર્વથા ભિન્ન છે. જીવથી તે સર્વથા દ્રવ્ય ક્ષેત્ર છે, કાળથી કાળથી સ્વચ્છથી ક્ષેત્ર એકદમ ભિન્ન. કોઈ પણ કાળે જીવનો અસંખ્યાત પ્રદેશાત્મક પણ ચૈતન્ય પણ રૂપી પણ એ આદિ સમસ્ત સ્વભાવો ઉદ્ભવ સ્વભાવ છે, બધા તે છૂટવા ઘટતા નથી, તે ફેરફાર થવા ઘટતા નથી. એવું જે સંપણું, એવું જે ધ્રુવપણું ક્ષમતા જેનામાં લક્ષણ રૂપે છે, તે જેના સ્વરૂપે છે, લક્ષણ એના સ્વરૂપે છે, જીવ છે એવું જેનું સ્વરૂપ છે તે જીવ છે. એમણે પૂર્વ સરસ શું કર્યું છે, આપણે 437 ને ફરીને અહીંયા મળીએ. અત્યંત પરમાર્થના અભ્યાસે મુમુક્ષુએ આત્મકલ્યાણની ભાવના પૂર્વક આત્મકલ્યાણના પરિણામના પ્રયોગ પૂર્વક આ સમજવું ઘટે છે. જણાય કેમ કે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા તે જણાય છે, છેલ્લે નીકળી જીવનું તે લક્ષણ જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ જણાય છે. પ્રગટ છે માટે પ્રગટ જણાય છે. ઉપયોગ જે પર સન્મુખ છે એને અંદર વાળવો રહ્યો, અંતર્મુખ કરવું રહ્યો. બસ વસ્તુ પ્રગટ છે, મોજૂદ છે, ઉદાયમાન છે, ઉપયોગ ફરે તો જણાય, ઉપયોગ ન ફરે તો અનંત કાળે પણ ન જણાય. બધું તત્વજ્ઞાનની વાતો છે, તત્વ દ્રષ્ટિએ જે વાત થતી હોય એ રીતે થાય. સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ, પણ સતને બતાવનાર કોઈ સત જોઈએ. કૃપા જોઈએ એ વાત વચ્ચે લાઈ વાત ગમે, કેમ કે પોતાની મેળે ઘરે એ વાત સંભવિત નથી. આત્મામાં જાણવાની અનંત શક્તિ છે, સ્વરૂપને અનુભવવાની પણ અનંત શક્તિ છે, તો પણ એમ હોવા છતાં પણ સત્પુરુષ વિના અનંત કાળે પણ ન જણાય એવું પણ છે. એ પણ એક જગ્યાએ અનંત કાળે પણ ન જણાય એવું પણ છે. એટલા માટે પોતાનો એ અનુભવ એમણે વારંવાર એ અનુભવની ઘોષણા કરી છે. પોતાનો અનુભવ જ બોલે છે, બીજું કાંઈ નથી. સારું છે કે પૂર્વભાવમાં એ ઘટના થતી હતી, નહીતર તો આ ભાવમાં જો કોઈ એમને ગુરુ હોત મતલબ એ તો હવે લાગણીના પ્રવાહમાં એમને પોતાને એ ગુરુ નિમિત્ત પડ્યા, એટલે જનરેશન કરતા હશે એમ કરીને મને કાઢી નાખે, અતિશયોક્તિમાં લઈ જાય. શું છે એમને ગુરુ પ્રત્યે બહુ લાગણી આવી ગઈ અને બહુ ભાવ આવી ગયો, અતિશયોક્તિ કરતા હશે. પણ આ ભાવમાં એમને કોઈ પ્રગટ ગુરુ નહીં હોવા છતાં આટલી ગુરુની અને સત્પુરુષની મહિમા કરે છે, એ ધ્યાન ખેંચવા જેવો વિષય છે. કઈક રહસ્યભૂત વાત કરવા માંગે છે. તેનું ધ્રુવત્વ લક્ષણ લીધું છે. પછી રમ્યપણું લીધું છે. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે કે વૃક્ષાદિને વિશે જે કાંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમિત લાગે છે, તે રમતા રમણીય પણ તે લક્ષણ જેનું તે સમજી શકાય. જેના વિદ્યમાન પણ વિના આખું જગત શૂન્યવત સંભવે છે, જો ન હોય તો જગતમાં જીવો જ ન હોય તો એ કલ્પના કરવામાં આવે, શૂન્યવત સંભવે છે એવું રમ્યપણું જેના વિશે છે તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. વિદ્યમાન પણ કહીને સત્તા પણ લીધું છે, અસ્તિત્વ ધર્મ જેના અસ્તિત્વને લઈને જીવંત પણ લાગે છે. અને જેને જેના અસ્તિત્વ વિના બધું ખાલી ખાલી એ જીવંતપણું કહો, રમ્યપણું કહો, સુંદરપણું કહો, સ્ફૂર્તિપણું કહો, એવું લક્ષણ પણ જીવનું છે કે જેના વડે જીવ જાણ્યો જાય છે, જીવના અસ્તિત્વને સમજી શકાય છે. કોઈ પણ પશુ પક્ષી વનસ્પતિ કે માણસનું મોડલ આર્ટિસ્ટો બનાવે છે, એક્ઝેક્ટ એવું બનાવે છે જેને એ જ છે જોઈએ, પણ સ્ફૂર્તિપણું ત્યાં નથી, જીવંતપણું ત્યાં નથી. જીવંતપણું એ બહુ મોટી વાત છે. એટલે જીવંતપણું છે એની વિદ્યમાનતાને સૂચવે છે, જીવની વિદ્યમાનતાને સૂચવે છે. ઘણી વખત માણસનું મૃત્યુ એવી રીતે થતું હોય છે કે સૂતો હોય એમને સૂતો જીવ હોય ને અંદર સુધી જીવતાઈ લો, દેખાવ એવું નહીં હોય, કાંઈ ફરક ન હોય, જાણે મારો શાંતિથી છૂટો હોય. પણ જ્યારે ખબર પડે કે જીવ વિદ્યમાન નથી ત્યારે નજર ફરી જાય છે, એને એ દેખાવ છે. પણ જ્યારે ખબર પડે શ્વાસો શ્વાસ ચાલતા નથી, લેકિન ગાઢ હાથમાં લઈ જાય કોઈ નથી ખાતું, સ્ટેથોસ્કોપ નથી, અવાજ નથી કાંઈ આવતો, પાંચ જોઈ લે કાંઈ નહીં દેખાતું, ચાર પાંચથી જોઈ લે એને એમને એમ દેખાવો નજર ફરી જાય છે, શૂન્યવત લાગે છે, મળદું મળદું દેખાય છે, સજીવન પણ સજીવન પણ એ જે ફરક છે એ ફરક છે. એટલે જેના વિદ્યમાન પણા વિના બધું શૂન્યવત પાસે ખાલી ખાલી લાગે છે, એવું જેનું લક્ષણ છે એ જીવનનો પદાર્થ છે. એમ જીવની હૈયાતિ, જીવની સત્તા અને એ સત્તાને લઈને એની સુંદરતા પણ રમ્ય પણ એટલે અનોખું જોવામાં આવે છે. જીવનો હોવાપણું ને નહીં હોવાપણું એક જ જગ્યાએ અનોખું જોવામાં આવે છે, જુદું જ જોવામાં આવે છે. એ રીતે પણ જીવને સમજી શકાય છે. પછી લીધું છે ઉર્ધતા ધર્મ. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. શું વાત માતું જોયું છે કે પહેલા કોણ? નિયો અનેક પદાર્થો છે એમ જણાયા, પણ કોઈ જાણનાર છે ત્યારે એનું છે પણ જણાયું કે જાણનાર નથી ને એનું છે પણ જણાયું? તો પહેલા જાણનાર ને જાણનાર માટે જણાયા, માત્ર જાણનાર છે તે આગળ છે, અગ્ર છે, ઉર્ધ છે, મુખ્ય છે. પોતે જાણનાર મુખ્ય હોવા છતાં પોતે પોતાને ગૌણ કરીને પરિણમી રહ્યો છે, જીવી રહ્યો છે. ત્યાંથી મૂળમાંથી જ વિપર્યાસ ચાલુ થયો છે, પાયામાંથી વિપર્યાસ અહીંથી ચાલુ થઈ ગયો. કે જ્ઞાન જાણે એ મુખ્ય રહેવું જોઈએ, જાણનાર તત્વ મુખ્ય રહેવું જોઈએ અને જણાનાર ગૌણ રહેવું જોઈએ. એના બદલે જણાનાર મુખ્ય થાય છે અને જાણનારને ચૂકી જાય છે. આ વિપર્યાસ પાયામાં હોવાથી ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા પછી રહે છે, પછી બધા જ વિપર્યાસો ચાલુ થાય છે. મૂળમાં વિપર્યાસ થયેલો હોવાને લીધે બધા વિપર્યાસો પછી ચાલુ થઈ જાય છે, પછી બધું ઊંધું 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 ચાલે છે. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ તો બનવા યોગ્ય નથી. પોતે હોય જ નહીં ને જાણે એમ તો બનવા જવું નથી કે પોતે નથી ને જાણે. જેમ કોઈ માણસ એમ કે એવું બોલે કે હું મૂંગો છું, મારા મોઢામાં જીભ નથી માટે હું બોલી શકતો નથી, એમ કોઈ બોલે હે તો કેટલું વિચિત્ર લાગે કે તો આટલું કોણ બોલ્યું, આટલું કોણ બોલ્યું, મારા મોઢામાં જીભ નથી, હું બોલી શકતો નથી, હું મૂંગો છું, એવું કોણ બોલ્યું? એના જેવું આ જીવનું થયું છે કે પોતે જાણનારને ભૂલ્યો છે અને જણાનારને પદાર્થને એટલો મુખ્ય કર્યો, એટલો મુખ્ય કર્યો. પોતે ક્યાં ખોવાઈ ગયો અને ગોતવો મુશ્કેલ પડ્યો, પોતે પોતાને ગોતવો મુશ્કેલ પડે એ પરિસ્થિતિ સાથે વિપરીતતા પણ ગજબની કરી નાખી. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ કે ત્યાગ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. જો પોતે ન હોય, ઉર્ધ્વપણે પોતે ન હોય, તો કોણ કયા પદાર્થના ગ્રહણ ત્યાગનો વિવેક કરે? જો જ્ઞાન જ ન હોય તો ગ્રહણ ત્યાગનો હેય ઉપાદેયનો વિવેક કરે કોણ? તે ન થઈ શકે. અથવા આ પદાર્થથી મારે કાંઈ સંબંધ નથી એવું જે ઉદાસીન પણ એ પણ જ્ઞાન વગર કેવી રીતે થઈ શકે? એટલે ગ્રહણ ત્યાગ કે ઉદાસીન થવામાં પણ જ્ઞાન જ આગળ છે. જીવ જ વૃદ્ધ છે, જ્ઞાન જ મુખ્ય છે. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. સર્વથી પ્રથમ રહેનારો પદાર્થ તે પોતે જીવ છે, એ પોતે જ છે. આમે લોકોમાં તો બોલાય છે માણસ પાસે ગમે એટલી સંપત્તિ હોય અને એના ઘરે આખી વિશાળ દુનિયા હોય, અથવા એક દુનિયા વસાવી શકે એટલી સંપત્તિ હોય અને વસાવી હોય એને દુનિયા, માનો કે તો પણ આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા. શું બોલે છે? પોતે નથી તો દુનિયા દુનિયાના ઠેકાણે નહીં, એની દુનિયા ડૂબી ગઈ એમ કીધું. એની દુનિયા ડૂબી ગઈ કેમ? કે પોતે આગળ રહેનારો, મુખ્ય રહેનારો, પ્રથમ રહેનારો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના, જેની મુખ્યતા વિના કાંઈ પણ જાણી શકાય નહીં. સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ જીવ છે તેને ગૌણ કરીને, એટલે તેના વિના કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય પણ નથી, અસંભવિત છે, અશક્ય છે. જ્ઞાન ન હોય ને જાણે એમ કેમ બને? જીવની શ્રદ્ધા કરાવવાની વાત આવી, આત્મસિદ્ધિમાં એ ડાયલોગ લીધા ને શ્રી ગુરુ શિષ્યના સમાજ રૂપે, ત્યારે ગુરુએ કહ્યું કે ઘટપટ આદિ જાણતું તેથી તેને તું માન, કે છે આ ઝાડ છે, આ કપડું છે, ઘડો છે, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. જાણનારને જાણ માન નહીં કહીએ કેવું જ્ઞાન? એ તો તમારા મોઢામાં જીભ નથી ને હું બોલું છું એના જેવી વાત છે. જાણનાર જાણનારને તો માન નહીં, આ કેવી વાત છે? એટલે પોતાના વિના કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર એ જ મુખ્ય હોય, માત્ર જાણનાર જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય એવો એ પ્રગટ પૂજતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. તીર્થંકર દેવે આ પદાર્થને જીવ કહ્યો છે. એ મુખ્ય રહેશે જોજે તો, એ પદાર્થ મુખ્ય રહેશે ગમે ત્યારે, પણ જાણનાર પોતે જ મુખ્ય રહેશે, બાકી બધું ગમ. આ બધી વાતો એક હેતુથી કરવામાં આવે છે, સુખ શાંતિને અને પાછો હેતુ છે. જીવ માત્ર કાંઈ પણ કરીને કે કાંઈ પણ નહીં કરીને સુખ શાંતિ છે, એને કાંઈ કરવું છે તો પણ સુખ શાંતિ નહીં. કાંઈ નથી કરવું એમ કે મારે હવે કાંઈ કરવું નથી, હું થાકી ગયો બધા કામથી, તો પણ સુખ શાંતિ નહીં. એવું જે સદાય સર્વ જીવોને ઈચ્છિત કોઈ સુખ શાંતિનો ભાવ છે, એ હેતુથી જ આ બધું કહેવામાં આવ્યું. હેતુવાદ થી બધી ચર્ચા ચાલે છે. કોઈ પણ જે ચર્ચા છે, તત્વજ્ઞાન ની ચર્ચા છે, એની પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેલો છે, અને એ હેતુ છે આત્માને સુખાંતિ. આ બધું જાણવાનો હેતુ પણ એ જ છે કે જો આ પ્રકારે પોતાને પોતે ન જાણે તો જીવ પોતે દુઃખી થઈ રહ્યો છે અને અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે, એ આ ભૂલ કરવાને કારણે તું દુઃખી થઈ રહ્યો છે. એટલે એને એનું પોતાનું સ્વરૂપ સમજાવે છે. બીજું આ જીવ નામનો પદાર્થ શ્રી તીર્થંકર કહે છે, એટલે કે જેને કેવળ જ્ઞાનમાં એ પદાર્થને જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે અને પ્રગટ કર્યો છે, પોતે જ એ પ્રગટપણે પોતાના સ્વરૂપને પ્રગટ કરીને કહે છે આમ એવું ભા. આમ કહેનારા જીવ જીવપણે આત્માપણે થઈને આ અમે ઉભા છીએ, એમને અંદરથી વાત કરતા નથી. એ ક્ષેત્ર અપેક્ષાએ છે, એવું જે ઉર્ધ્વપણું છે એ ક્ષેત્ર અપેક્ષાએ છે. ઉર્ધ્વ એટલે ઊંચ્યા અને ઉર્ધ્વ એટલે મુખ્ય, એમ બે વાત છે. અગ્ર ઉર્ધ્વ એટલે અગ્ર, અગ્ર એટલે આગળ, જે મોઢા આગળ હોય, સૌથી આગળ હોય. એ જીવ નામનો પદાર્થ એ હંમેશા આગળ જ રહે છે. જીવને સંસારમાં અભિમાન શું કરવા થાય, એનો ઉર્ધતા ધર્મ છે. પણ એ શું છે કે આ સભામાં મારી ખુરશી આગળ હોવી જોઈએ, અન્ય સ્થાનમાં અગ્રપણું લેવા ઈચ્છે છે, માટે એને દુર્ગુણ કહે છે. કે એનું સ્વરૂપ તો આગળ રહેવાનું જ છે, એનું સ્વરૂપ પાછળ રહેવાનું નથી. પણ ખોટી જગ્યાએ અગ્રપણું કરવા જાય છે તો એને આપણે દુર્ગુણ કહીએ છીએ. આજુ એને અભિમાન, એને બધે આગળ બેસવું છે, આગળ પડવું છે, ધર્મ છે. જેમ સુખ જોઈએ છીએ, કેમ કે સુખ એનો ધર્મ છે, એમ આગળ રહેવું છે કેમ કે ઉર્ધતા એનો ધર્મ છે. માટે એ એમ જ ઈચ્છે, બીજું કાંઈ ઈચ્છે નહીં, એનો ધર્મ છે, સ્વભાવ ધર્મ છે. એને વિપરીત પણ ઊંધું કરી નાખ્યું, આગળ રહીને જાણતો હોવા છતાં જાણનારને પાછળ રાખી દીધો, અને જે જણાય એવો પદાર્થ તેને આગળ કર્યો. કોઈને ત્યાગ કરવાનો તો કોઈને ગ્રહણ કરવાનો. મુખ્ય પણ શું છે કે જો જીવને અંદર ઉપયોગ વાળીને જોવામાં આવે, બધામાં એ વાત એવી છે કે જીવનો ઉપયોગ વાળતા, જીવનો અંદર ઉપયોગ વાળતા એ પ્રગટ જણાય છે. એ વાતને હેતુ લેવા પાછળ હેતુ વાત છે કે કયું શું કરવા, અંતર્મુખ થવા અર્થે કયું, ઉર્ધતા ધર્મથી અંતર્મુખ કેમ થવાય, કે પોતાને ગૌણ કરીને બહિર્મુખ થયો છે. બાહ્ય પદાર્થોને મુખ્ય કરતા પરિણામો બહિર્મુખ થયા, એટલે ઉલટા ચાલ્યા. એ જીવ પોતાને મુખ્ય કરે તો પરિણામ પોતા તરફ વળે, જેને મુખ્ય કરે તે તરફ પરિણામની ગતિ થાય છે. તો અનુભવ ગોચર વાત છે. અચ્છા, સદમસ્તના પરિણમનમાં મુખ્ય ગૌણ થયા જ કરે છે અનિવાર્યપણે. જો કોઈને મુખ્ય કરે છે બાકી બધું ગૌણ કરે છે, કોઈને મુખ્ય કરે છે બાકી બધું ગૌણ કરે છે. કામ તો અનેક છે માણસ, છતાં મુખ્ય ગૌણ કરીને કામ ચાલે છે.
જો મુખ્ય ગુણ ન થાય તો કામ કેવી રીતે કરે કોઈ? કામ તો અનેક છે માણસ. આ જીવિકા ચલાવવા માટે એટલે ખાવું પીવું રહેવું પહેરવું ઓઢવું એના માટે એમિનિટીઝ ઓફ લાઈફ માણસ કમાય છે. પૈસા શાના માટે કમાય છે? એના માટે કમાય છે. હવે બે માં મુખ્ય કયું વિક્યો? ખરેખર જીવન તે મુખ્ય છે. જીવન મુખ્ય હોવા છતાં કમાવા માટે એને ગૌણ કરીને એને મુખ્ય કરે છે. કેવી વિચિત્રતા છે જો. જગતમાં પણ કેવી વિચિત્રતા છે, જીવનને ગૌણ કરીને એ બાજુ જાય છે. એ બાજુ જાય છે કેમ કે જીવન જીવવું છે. આ બધા ગોટાળા ક્યાંથી ઉભા થયા? કે પોતાની વૃદ્ધતા પોતાની મુખ્યતા જીવ ભૂલો ત્યાં. જો પોતાને મુખ્ય કરે તો તીર્થંકર આદિ જે નિર્માણ પદને પામ્યા એ પદને પોતે પણ પામે. કે હેતુ હેતુવાદથી પ્રસન્ન છે, હેતુવાદથી ચાલતા છે, એની પાછળ હેતુ રહેલો છે, ચોક્કસ હેતુ છે. અને તે પોતાને મુખ્ય કરીને અંતર્મુખ કરવાનું છે, પોતાને ગૌણ કરીને બહિર્મુખ થયો છે. અને તે બહિર્મુખ પણ અતિશયપણે થઈ ગયું છે કે જેથી એને અંતર્મુખ થવું એ એક સમસ્યા લાગે છે. પણ જો ખરી રીતે જોવામાં આવે તો પરિપૂર્ણ અંતર્મુખ થવાનો જીવનો સ્વભાવ છે. પરિપૂર્ણપણે અંતર્મુખ રહેવાનો અંતર્મુખી એવો જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ જ અંતર્મુખી છે. અને તેથી જ સાદી અનંતપણે જીવ જ્ઞાન થયા પછી નિરવશેષ અંતર્મુખ પણ ચાલુ રહે છે. જો એનો સ્વભાવ ન હોય તો ચાલુ ન રહી શકે. વિભાવમાં કોઈ ચાલુ ન રહી શકે. તમે ચાલતા ચાલતા થાકી જાઓ, બેઠા બેઠા પણ થાકી જાઓ ને સૂતા સૂતા પણ થાકી જાઓ. ત્રણમાંથી એક તો કરવું જ પડે. ઊભા ઊભા રહેતા પણ થાકી જાઓ. શરીરની કોઈ પણ અવસ્થાથી તમે થાકો છો ક્યાં? સૂતા તો તમને આરામ મળવો જોઈએ, બેસતા તો આરામ મળવો જોઈએ, છતાં થાકો છો. કેમ કે એ તમારો સ્વભાવ નથી, માટે થાકો છો. પણ પાછો શ્વાસ લેતા તમે થાકો છો કે નહીં? ઊંઘમાં પણ નિરંતર પાછો શ્વાસ ચાલવા જોઈએ ને એમાં થાક કોઈને લાગતો નથી. શ્વાસ લે મેક લે મેક લે મેક કર્યા જ કરે એમાં કોઈને થાક ન લાગે. કેમ કે એ પ્રાણ છે. શ્વાસોશ્વાસ દસ પ્રાણ માંથી એક પ્રાણ છે. એટલે એ શરીરનો સ્વભાવ છે. શરીર થાકે જ નહીં એનાથી. ઉલટાનો એને રોકો તો થાક લાગે. ચાલતો બંધ કરો તો થાકી જાઓ. રોકી જવું જોઈએ શ્વાસને, નહીં રોકી શકો. ચાલુ જવું જોઈએ, એનો સ્વભાવ છે. એ વિભાવમાં થાક લાગે, સ્વભાવમાં થાક ન લાગે. ગમે તે વિભાવે પરિણમતા જીવ થાકશે. એક પણ વિભાવ લાવો ભલે એને ગમતો હોય તો પણ થાકશે એનાથી. કેમ કે આખરમાં જે વિભાવ સ્વભાવમાં સાદી અનંતપણે અંતર્મુખ રહેનારો છે એ બહાર નીકળતો નથી. અને વિભાવમાં બહિર્મુખપણે કોઈ પણ જ્ઞેય પદાર્થ એને રૂચતો હોય, ગમતો હોય, પ્રિય હોય તો પણ ઉપયોગ એને બદલવો જ પડે. અંતર્મુખમાં બદલી જવું ટકી જ ન શકે. બહિર્મુખ ઉપયોગ કોઈ એક જ્ઞેયમાં અંતર્મુખથી વધારે ટકી શકે, ટકી શકે. આ સ્થિતિ છે. વિષય બદલીને પાછો આવી જુદી વાત છે, પણ ત્યાં ને ટકી શકે. કેમ કે એનો વિભાવ એવી રીતે બહિર્મુખપણો પણ વિભાવ છે અને અંતર્મુખપણો તે જ અને પરિપૂર્ણ અંતર્મુખપણો તે જીવનો સ્વભાવ છે. એ કેમ થાય અંતર્મુખપણો? એક સમસ્યા રહી છે, એ સમસ્યાનો ઉકેલ અહીંયા છે ઉર્ધતા ધર્મ. કે તું તને મુખ્ય કરશ, તું છો જ મુખ્ય, આગળ જ છો, અગ્ર છો, અગ્ર હોવા છતાં એને પાછળ રાખે છો. આ ખોટું કરે, આ ભૂલ કરે છે અને તેથી તું દુઃખી છો. બીજું કાંઈ કારણ નથી. એટલે ઉપદેશમાં શ્રી ગુરુ એમ કહેતા હોય કે તું તને મુખ્ય કર, તો એમાં તને તારે વાંધો લેવા જેવું છે પણ શું, તને ગૌણ કરાવીએ તો તું વાંધો લે, પાછળ ખુરશી નાખો તો તને ન ગમે પણ આગળ ખુરશી નાખે એમાં તને શું વાંધો આવે છે? આત્માના ગુણધર્મો દ્વારા જીવની પ્રશંસા જ કરી છે. કેવળ જ્ઞાનીઓ પણ જીવે જમીનમાં સારા ગુણગાન ગયા તો ખુશી થવા જોઈએ, રાજી થવા જોઈએ. એવો જે ઉર્ધતા ધર્મ છે, પોતાની મુખ્ય કરતા અન્ય સમસ્ત ગૌણ થઈ જાય છે અને અન્ય સમસ્ત ગૌણ થતા ઉપયોગ ક્યાં તો પાછો વળવો એ સહજ માત્રમાં સંભવિત બને છે. આ જીવે પોતાને ગૌણ કરીને અને પર પદાર્થને મુખ્ય કરીને પર પદાર્થને આસક્તિ પાછળ ઉપયોગને એટલો દોડાવ્યો છે, એટલો વેગવાન બનાવ્યો છે કે આજે એને અંતર્મુખ થવું એ સમસ્યા થઈ પડી છે, મોટી સમસ્યા થઈ પડી. પણ સ્વરૂપને ઓળખે તો અંતર્મુખ થવું સહજ છે. ઓળખવા માટે પણ અંશે તો અંતર્મુખ થવું જ પડે છે, કેમ કે અંતતત્વ છે પોતે, અંતર્મુખ સ્વભાવી છે. એટલે અંશતઃ તો અંતર્મુખ ઓળખતી વખતે જીવ થાય છે અને પછી એ સ્વભાવની આસક્તિ થાય છે અને પરિણામ ત્યાં અંદર બાજુ ખેંચાય છે અને સહજ માત્રમાં અંતર્મુખતા આવે છે. કેમ કે એવો જ જીવ પોતે પોતાના ગુણ સ્વભાવોથી વૈભવશાળી છે. આત્માની શક્તિઓ એનું વૈભવ છે, ખરેખર આત્માની દિવ્ય શક્તિઓ છે અને એ દિવ્ય શક્તિઓ પણ પોતાનો વૈભવ છે. એ વૈભવને જાણતા જાણનાર સહજ અંતર્મુખ થાય તો જ એ જણાય એવું અંતતત્વ એનું સ્વરૂપ છે. એમ પણ કૂવાના તળિયે પાણી છે કે નહીં જોવું હોય તો માકા બનીને કાંઠે તો જોવું પડે, એમને કેવી રીતે ખબર પડે? એવી જ રીતે આમાં જીવનું સ્વરૂપ જ એવું છે કે જે ઉપયોગને વાળતા અંદર વાળતા પ્રગટ જણાય છે, નહીતર જણાતો નથી. અમારા સત્સંગમાં વકીલ આવતા હતા, ગયા કરે એડવોકેટ હતા, એને દલીલ કરી કે ભાઈ આત્મા સુખનો સાગર છે, અનંત સુખનો સાગર છે, સુખનો દરિયો ઉછળે છે એમ કે જ્ઞાનીઓ કહે છે. અંદરમાં જો તારો દરિયો જોડે છે સુખનો, એ તો કઈ છાંટો દેખાતો નથી એમને. તો તમારી વાતે બરાબર છે અને કહેનારની વાતે બરાબર છે. કેમ બે વાત બરાબર છે? કે તમે દરિયા બાજુ પીઠ રાખી અને ઊભા છો, પછી તમે કહો કે આવડો મોટો દરિયો મને કેમ દેખાતો નથી, મને તો પાણીનું ટીપું દેખાતું નથી, પણ તમે પીઠ ત્યાં રાખે છે. કિનારે ઊભા રહીને પીઠ રાખી છે તમે દરિયા બાજુ, પછી તમે કહો તો આવડો મોટો દરિયો કેમ ન દેખાય, આવડો મોટો હોય તો દેખાય વગર રહે જ નહીં. આ બધું દરિયો કેમ વ્યાજી પીઠ ફરીને ઉભા છે? આત્માનો જે ઉર્ધતા ધર્મ છે કે જેને લઈને અંતર્મુખ થઈ શકે એનું ઉર્ધપણ જો છે એમ કેળવવામાં આવે છે, એમ અનુભવવામાં આવે તો અંતર્મુખ થવાય છે. અને તો આનંદ સુખનો સાગર દોરતો હિલોરા લેતો દેખાય, ઉછળતો સાગર દેખાય છે. નહીં તો પીઠ ફરીને ઉભા એને કાંઈ દેખાય નહીં એના જેવી વાત છે.